એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર એમ કહી શકાય કે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે આપણા ડિજિટલ વિશ્વમાં કામ કરવાની અને સમસ્યાઓ ઉકેલવાની રીતને ઘણી હદ સુધી બદલી નાખી છે. ક્રાઉડસોર્સિંગ.
હા, અને આ માટે આપણે ડેરેન સી બ્રામ્બાહામના પુસ્તક ક્રાઉડસોર્સિંગનો આધાર લઈશું.
બરાબર.
ખરેખર ક્રાઉડસોર્સિંગ શબ્દ આપણે કદાચ સાંભળ્યો હશે, પણ ઘણીવાર એનો અર્થ શું છે અને તે ખરેખર કેવી રીતે કામ કરે છે તે સ્પષ્ટ નથી હોતું.
સાચી વાત છે.
આ પુસ્તક એ જ ગૂંચવણ દૂર કરે છે. તે સમજાવે છે કે કેવી રીતે મોટી સંસ્થાઓથી માંડીને નાના સ્ટાર્ટઅપ્સ પણ, એટલે ઓનલાઈન સમુદાયોની સામૂહિક બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ કરી શકે છે.
અને આજના સમયમાં જ્યાં લગભગ દરેક જણ ઓનલાઈન જોડાયેલા છે, ત્યાં આ ખ્યાલ વધુને વધુ મહત્વનો બની રહ્યો છે. મને લાગે છે કે તે માત્ર ટેકનોલોજીની વાત નથી, પણ લોકોની ભાગીદારી અને સહયોગની પણ વાત છે.
બિલકુલ. તો ચાલો આ પુસ્તક અને તેના લેખકના વિચારોમાં વધુ ઊંડા ઉતરીએ.
શરૂઆત લેખકથી કરીએ. ડેરેન સી બ્રામ્બાહામ.
હા, ડેરેન સી બ્રામ્બાહામ, જેઓ યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા યુએસસીમાં પ્રોફેસર છે, તેઓ આ ક્ષેત્રના, એમ કહી શકાય કે શરૂઆતના અને ખૂબ જ મહત્વના સંશોધકોમાંના એક છે.
ઓ,
તેમણે ક્રાઉડસોર્સિંગને માત્ર એક ટ્રેન્ડ તરીકે નહીં પણ એક ગંભીર અભ્યાસના વિષય તરીકે સ્થાપિત કરવાનો મોટો ભાગ ભજવ્યો છે, એમ કહી શકાય.
એટલે કે તેમણે આ શબ્દ પ્રચલિત થયો તેના શરૂઆતના દિવસોથી જ તેનો અભ્યાસ શરૂ કર્યો હશે, એમને. એમના અભિગમમાં શું ખાસ છે જે આપણને જાણવું ગમે?
બિલકુલ. એમની ખાસિયત એ છે કે તેઓ માત્ર સિદ્ધાંતોની વાત નથી કરતા, એમનું કામ ખૂબ જ વ્યવહારુ પણ છે. તેઓ પોતે સંસ્થાઓ સાથે કામ કરીને તેમને ક્રાઉડસોર્સિંગ મોડેલ લાગુ કરવામાં મદદ કરે છે.
અચ્છા, એટલે પ્રેક્ટિકલ અનુભવ પણ છે.
હા. બીજું, અને આ મને ખૂબ મહત્વનું લાગે છે, તેઓ માત્ર સફળતાની વાતો નથી કરતા, તેઓ આ મોડેલ સાથે જોડાયેલા નૈતિક પડકારો, જેમ કે કામદારોનું શોષણની શક્યતા કે બૌદ્ધિક સંપદાના પ્રશ્નો, તેની પણ ખૂબ જ નિખાલસતાથી ચર્ચા કરે છે. એટલે તેમનો દ્રષ્ટિકોણ સંતુલિત છે, શૈક્ષણિક ઊંડાણ અને વાસ્તવિક દુનિયાની સમજનું મિશ્રણ.
રસપ્રદ. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? તે આપણને ક્રાઉડસોર્સિંગ વિશે, મતલબ કે શું શીખવવા માંગે છે?
જો પુસ્તકનો મુખ્ય હેતુ ક્રાઉડસોર્સિંગ શું છે અને શું નથી તે સ્પષ્ટ કરવાનો છે. બ્રામ્બાહામ કહે છે કે આ કોઈ જાદુઈ લાકડી નથી કે તમે બસ ઓનલાઈન જાહેરાત કરો અને લોકો તમારી સમસ્યા હલ કરી દેશે, એવું નથી.
હા હા.
તે કહે છે કે ટોળાની બુદ્ધિ, એટલે કે વિઝડમ ઓફ ધ ક્રાઉડ, એ આપોઆપ કામ નથી કરતી. તેને અસરકારક બનાવવા માટે ખૂબ જ સાવચેતીપૂર્વકનું આયોજન, યોગ્ય વ્યૂહરચના અને સમુદાય સાથે સાચો સંબંધ કેળવવાની જરૂર છે.
એટલે કે સફળતા માટે એક ચોક્કસ પદ્ધતિ અને સમજ જરૂરી છે. ખાલી ભીડ ભેગી કરવાથી કામ નથી થતો.
બરાબર. પુસ્તક સમજાવે છે કે ક્રાઉડસોર્સિંગ એ આઉટસોર્સિંગ, જ્યાં તમે કોઈ ચોક્કસ કંપનીને કામ સોંપો છો, કે ઓપન ઇનોવેશન, જ્યાં તમે બહારથી વિચારો આમંત્રિત કરો છો, એના જેવું નથી. થોડું અલગ છે.
ઓકે.
ક્રાઉડસોર્સિંગમાં તમે એક સમસ્યા કે કાર્ય માટે અજાણ્યા મોટા સમુદાયને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ખુલ્લો કોલ આપો છો. અને સૌથી મહત્વની વાત, બ્રામ્બાહામ ભાર મૂકે છે કે તમારી સમસ્યાના પ્રકારને અનુરૂપ ક્રાઉડસોર્સિંગની સાચી પદ્ધતિ પસંદ કરવી અત્યંત જરૂરી છે. જો આ મેળ નહીં ખાય તો પરિણામ મળવું મુશ્કેલ છે.
આ ખરેખર મહત્વનો મુદ્દો લાગે છે. તો ચાલો પુસ્તકના ઊંડાણમાં જઈએ. શરૂઆત વ્યાખ્યાથી કરીએ. બ્રામ્બાહામ ક્રાઉડસોર્સિંગને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે?
હા, તેઓ સ્પષ્ટતા પર ખૂબ ભાર મૂકે છે. તેમની વ્યાખ્યા મુજબ ક્રાઉડસોર્સિંગ એ એક ઓનલાઈન વિતરિત સમસ્યા નિવારણ અને ઉત્પાદન મોડેલ છે.
ઓકે.
આમાં ત્રણ મુખ્ય તત્વો છે. એક સંસ્થા જેને કોઈ સમસ્યા ઉકેલવી છે, ક્રાઉડસોર્સર. એક ઓનલાઈન સમુદાય જેની પાસે તે ઉકેલવા માટે જરૂરી જ્ઞાન કે કૌશલ્ય છે, ક્રાઉડ. અને એક ઓનલાઈન પ્લેટફોર્મ જે આ બંનેને જોડે છે.
અને પેલો વિતરિત શબ્દ વાપર્યો.
હા, વિતરિત શબ્દ મહત્વનો છે કારણ કે કામ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત નથી હોતું, ફેલાયેલું હોય છે.
સમજાયું. અને તમે કહ્યું તેમ તે આઉટસોર્સિંગથી અલગ છે.
હા,
આ તફાવત થોડો વધુ સ્પષ્ટ કરશો?
ચોક્કસ. આઉટસોર્સિંગમાં તમે જાણો છો કે તમે કોને કામ સોંપી રહ્યા છો, એક ચોક્કસ વ્યક્તિ કે કંપની.
બરાબર.
હા, જ્યારે ક્રાઉડસોર્સિંગમાં તમે એક ખુલ્લો કોલ આપો છો અને કોણ જવાબ આપશે તે નિશ્ચિત નથી હોતું.
અચ્છા.
તે અજાણ્યા લોકોના મોટા સમૂહમાંથી કોઈ પણ હોઈ શકે છે. આ અજ્ઞાતતા અને મોટો વ્યાપ જે જ ક્રાઉડસોર્સિંગની તાકાત પણ છે, અને એમ કહીએ તો પડકાર પણ.
બરાબર.
અને અહીંથી જ આપણે પુસ્તકના સૌથી મહત્વના યોગદાન પર આવીએ છીએ, ક્રાઉડસોર્સિંગના ચાર પ્રકાર.
હા, આ રસપ્રદ છે.
ઇન મેનેજમેન્ટ એટલે કે જ્ઞાન શોધ અને સંચાલન. આનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે માહિતી જુદી જુદી જગ્યાએ વિખરાયેલી હોય અને તેને એકઠી કરીને વ્યવસ્થિત કરવાની જરૂર હોય.
જેમ કે
આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે વિકિપીડિયા. લાખો લોકો પોતાનું જ્ઞાન ઉમેરીને એક વિશાળ જ્ઞાનકોશ બનાવે છે.
હા, બરાબર.
અથવા પેલો ગેલેક્સી ઝૂ જેવો પ્રોજેક્ટ, જ્યાં સામાન્ય લોકો વૈજ્ઞાનિકોને આકાશગંગાઓની તસવીરોનું વર્ગીકરણ કરવામાં મદદ કરે છે.
ઓ વાહ. એટલે કે જ્યાં સામૂહિક જ્ઞાન એકઠું કરવાનું હોય ત્યાં આ પ્રકાર કામ લાગે. બીજો પ્રકાર કયો છે?
બીજો છે બ્રોડકાસ્ટ સર્ચ. આ ત્યારે વપરાય છે જ્યારે તમારી પાસે કોઈ જટિલ વૈજ્ઞાનિક કે તકનીકી સમસ્યા હોય જેનો એક ચોક્કસ સાચો જવાબ શક્ય છે, પણ તે જવાબ કેવી રીતે શોધવો તે ખબર નથી.
એટલે ઉકેલ છે પણ રસ્તો નથી ખબર.
બસ એ જ. તમે તમારી સમસ્યાને બહોળા સમુદાય સમક્ષ પ્રસારિત કરો છો એ આશાએ કે ક્યાંક કોઈક પાસે તેનો ઉકેલ હશે. પેલી ઇનોસેન્ટિવ જેવી વેબસાઇટ આ જ કરે છે. કંપનીઓ પોતાની R&D સમસ્યાઓ મૂકે છે.
હા, સાંભળ્યું છે.
અને દુનિયાભરના વૈજ્ઞાનિકો ઉકેલ આપવાનો પ્રયાસ કરે છે. નેટફ્લિક્સે પોતાનું ભલામણ એલ્ગોરિધમ સુધારવા માટે જે 1 મિલિયનનું ઇનામ જાહેર કર્યું હતું તે પણ આનું જ ઉદાહરણ હતું.
ઓહ, એટલે કે કોઈ ચોક્કસ ઉકેલની શોધ માટે બહોળો ફેલાવો કરવો. સમજાયું. ત્રીજો પ્રકાર?
ત્રીજો છે પીયર વેટેડ ક્રિએટિવ પ્રોડક્શન, એટલે કે સમુદાય દ્વારા ચકાસાયેલ સર્જનાત્મક ઉત્પાદન.
ક્રિએટિવ પ્રોડક્શન?
હા, આ સર્જનાત્મક કાર્યો માટે છે, જેમ કે ડિઝાઇન, લેખન કે કોઈ કળા. અહીં શ્રેષ્ઠ શું છે તે વ્યક્તિલક્ષી હોય છે અને સમુદાય જ નક્કી કરે છે.
અચ્છા.
પહેલા લોકો પોતાના વિચારો કે ડિઝાઇન રજૂ કરે છે અને પછી એ જ સમુદાય તેના પર મત આપીને વિજેતા પસંદ કરે છે. પેલી થ્રેડલેસ નામની ટી શર્ટ કંપની છે ને?
હા, ખબર છે.
એ આનું ઉત્તમ ઉદાહરણ છે. લોકો ડિઝાઇન મોકલે, સમુદાય મત આપે અને શ્રેષ્ઠ ડિઝાઇનવાળી ટી શર્ટ બને અને વેચાય.
આ તો ખૂબ જ રસપ્રદ છે. જાણે ડિઝાઇન પણ લોકો કરે અને માર્કેટ રિસર્ચ પણ લોકો જ કરી આપે. શું વાત છે.
અને ચોથો પ્રકાર?
ચોથો અને છેલ્લો પ્રકાર છે ડિસ્ટ્રીબ્યુટેડ હ્યુમન ઇન્ટેલિજન્સ ટાસ્કિંગ, ટૂંકમાં DHIT, વિતરિત માનવ બુદ્ધિ કાર્યો.
ઓકે.
આ એવા મોટા કાર્યો માટે છે જે કમ્પ્યુટર માટે કરવા અઘરા છે, પણ માણસ માટે આમ તો સહેલા છે અને જેને નાના નાના ટુકડાઓમાં વહેંચી શકાય છે.
દાખલા તરીકે?
જેમ કે હજારો ફોટાઓને ઓળખવા, એટલે કે ટેગિંગ કરવું, કે ઓડિયોને લખવો, ટ્રાન્સક્રિપ્શન કરવું.
હા હા.
આ કામને માઇક્રો ટાસ્કમાં વહેંચી દેવાય છે અને હજારો લોકોને નાના નાના પેમેન્ટ માટે કરવા અપાય છે. એમેઝોન મિકેનિકલ ટર્ક, M-Turk, આનું મોટું પ્લેટફોર્મ છે.
ઓકે. આ ચાર પ્રકારો સમજ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે દરેક સમસ્યા માટે એક જ લાકડીએ ન હંકાય. પણ સવાલ એ છે કે કોઈ સંસ્થાએ ક્યારે નક્કી કરવું કે ક્રાઉડસોર્સિંગ તેમના માટે યોગ્ય છે? ક્યારે? ખૂબ જ સારો સવાલ. બ્રાબાહામ કહે છે કે ઉતાવળમાં નિર્ણય ન લેવો. પહેલા પોતાની જાતને પૂછો, શું તમારી સમસ્યા સ્પષ્ટ અને વિભાજ્ય છે? શું તે આ ચારમાંથી કોઈ પ્રકારમાં બંધ બેસે છે? બીજું, શું તમને યોગ્ય ક્રાઉડ એટલે કે સમુદાય મળશે? શું તેમની પાસે જરૂરી કૌશલ્ય છે અને શું તમે તેમને યોગ્ય રીતે પ્રેરિત કરી શકશો? અને યાદ રાખો, પ્રેરણા હંમેશા પૈસા નથી હોતી.
બરાબર. બીજું પણ કંઈક હોઈ શકે.
હા. અને ત્રીજું, શું તમારી સંસ્થા આ માટે તૈયાર છે? શું તમારી પાસે આ પ્રક્રિયાનું સંચાલન કરવા માટે સંસાધનો અને સમય છે? શું તમારી સંસ્થા બહારના વિચારો સ્વીકારવા તૈયાર છે? આ બધું જોવું પડે.
એટલે કે આંતરિક તૈયારી અને યોગ્ય સમુદાયની ઓળખ પણ એટલી જરૂરી છે. ધારો કે આ બધું બરાબર લાગે તો પછી પ્રક્રિયાનું સંચાલન કેવી રીતે કરવું? પેલો સમુદાય એમની સાથે કેવી રીતે જોડાવું?
અહીં બ્રાબાહામ સમુદાય નિર્માણ પર ખૂબ ભાર મૂકે છે. તમે ફક્ત સમસ્યા પોસ્ટ કરી દો અને લોકો આવી જશે તેમ ન માની શકાય.
ના જ માની શકાય.
તમારે સક્રિય રીતે સમુદાય બનાવવો પડે છે, તેમની સાથે સંવાદ કરવો પડે છે. તમારો ઓપન કોલ એટલે કે સમસ્યાની રજૂઆત એ સ્પષ્ટ અને આકર્ષક હોવી જોઈએ. પ્રોત્સાહનો શું હશે? પૈસા, પ્રતિષ્ઠા, શીખવાની તક, કોઈ સારા હેતુમાં યોગદાન, તે કાળજીપૂર્વક વિચારવું પડે. અને સૌથી અગત્યનું, સમુદાયના પ્રતિભાવો સાંભળવા, તેમને પ્રોત્સાહિત કરવા અને તેમની સાથે જોડાયેલા રહેવું પડે છે.
સંબંધ જાળવવો પડે.
હા, સમુદાયને માત્ર એક સાધન ગણવાની ભૂલ કરશો તો પ્રોજેક્ટ નિષ્ફળ જઈ શકે છે.
પણ આ બધી વાતોમાં પડકારો પણ હશે જ. નૈતિક મુદ્દાઓ ખાસ કરીને શું પુસ્તક તેની ચર્ચા કરે છે?
હા, અને આ પુસ્તકની પ્રામાણિકતા છે મને લાગે છે. બ્રાબરહામ કેટલા ગંભીર મુદ્દા ઉઠાવે છે, જેમ કે પેલા DHID પ્લેટફોર્મ્સ પર ખૂબ જ ઓછા દરે કામ કરાવવું, જેને ક્યારેક ડિજિટલ સ્વેટશોપ પણ કહેવાય છે.
ઓ બાપરે.
અથવા ક્રિએટિવ સ્પર્ધાઓમાં જ્યાં હજારો લોકો મફતમાં મહેનત કરે અને ઇનામ ફક્ત એક બેને જ મળે, આ શ્રમના શોષણનો પ્રશ્ન ઉભો કરે છે.
આ ખરેખર વિચારવા જેવી વાત છે. બીજું શું?
બીજો મોટો મુદ્દો છે બૌદ્ધિક સંપદાનો, એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. જો કોઈ વ્યક્તિ પોતાનો આઈડિયા આપે તો તેની માલિકી કોની, સંસ્થાની કે વ્યક્તિની?
હા, આ મોટો પ્રશ્ન છે.
આ અંગે સ્પષ્ટ નિયમો અને કરાર હોવા ખૂબ જરૂરી છે, નહીંતર વિવાદ થઈ શકે છે. પછી ગુણવત્તા નિયંત્રણ પણ એક પડકાર છે. અજાણ્યા લોકોના કામની ગુણવત્તા કેવી રીતે જાળવવી? અને પેલું ડિજિટલ વિભાજનનો મુદ્દો પણ છે. જેમની પાસે ઇન્ટરનેટ કે જરૂરી કૌશલ્ય નથી, તેઓ આ પ્રક્રિયામાંથી બાકાત રહી જાય છે.
સાચી વાત છે. ભવિષ્ય તરફ નજર કરીએ તો બ્રાબરહામ આ ક્ષેત્રને ક્યાં જતું જુએ છે? આગળ શું?
તેઓ માને છે કે ક્રાઉડસોર્સિંગનો ઉપયોગ વધતો જ રહેશે અને નવા ક્ષેત્રોમાં ફેલાશે. ખાસ કરીને સરકારી કામકાજ અને નાગરિક સંલગ્નતામાં તેનો વધુ ઉપયોગ થશે, જેમ કે લોકો પાસેથી શહેરના વિકાસ માટે સૂચનો લેવા. બીજું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIને તાલીમ આપવા માટે માનવ બુદ્ધિનો ઉપયોગ વધશે, ખાસ કરીને DHI દ્વારા.
ઓકે.
અને ત્રીજું, ચોક્કસ ઉદ્યોગો કે કૌશલ્યો માટે વિશિષ્ટ ક્રાઉડસોર્સિંગ પ્લેટફોર્મ્સ વધુ જોવા મળશે, એટલે કે વધુ સ્પેશિયલાઇઝેશન થશે.
આટલી ચર્ચા પછી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય? કી ટેકઅવેઝ?
મારા મતે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે ક્રાઉડસોર્સિંગ એ એક વ્યૂહરચના છે, કોઈ જાદુઈ છડી નથી. સફળતા માટે વિચારપૂર્વકનું આયોજન અને સંચાલન અનિવાર્ય છે.
બિલકુલ. બીજો મુખ્ય સંદેશ બ્રાબરહામની પેલી ટાઇપોલોજી, એટલે કે ચાર પ્રકારોનું મહત્વ. તમારી સમસ્યાને યોગ્ય પ્રકાર સાથે જોડવી એ સફળતાની ચાવી છે. ખોટા સાધનથી ખોટું કામ કરવાનો પ્રયાસ નિષ્ફળ જશે.
સાચી વાત. ત્રીજું, સંસ્થા અને સમુદાય વચ્ચેનો સંબંધ એ ખૂબ જ નાજુક અને મહત્વનો છે. તે માત્ર લેવડ દેવડ નથી, પણ એક માનવીય સંબંધ છે જેને આદર અને સંવાદથી જાળવવો પડે.
હા, ચોક્કસ. ચોથો મુદ્દો, પ્રેરણાની જટિલતા. લોકો શા માટે ભાગ લે છે તે સમજવું ખૂબ જરૂરી છે. તે હંમેશા પૈસા નથી હોતા. જુસ્સો, શીખવાની ઈચ્છા, સામાજિક જોડાણ, આ બધું ધ્યાનમાં લેવું પડે.
અને પાંચમો, નૈતિક જવાબદારી. શોષણ ટાળવું, બૌદ્ધિક સંપદાનું સન્માન કરવું અને પ્રક્રિયાને ન્યાયી બનાવવી એ લાંબા ગાળાની સફળતા માટે જરૂરી છે.
મને લાગે છે આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, અંતે તો માનવીય પરિબળો જ નિર્ણાયક રહે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એટલા સ્પષ્ટ રીતે રજૂ થયા છે કે તે મનમાં રહી જાય, જાણે કે ટૂંકા સૂત્રો હોય. એવા કેટલાક પર વાત કરીએ.
હા, ચોક્કસ. જેમ કે પહેલો વિચાર, જે આખા પુસ્તકનો સાર કહી શકાય, ક્રાઉડસોર્સિંગ એટલે અજાણ્યા ટોળાને કામ સોંપવું નહીં, પણ ચોક્કસ સમસ્યા ઉકેલવા માટે યોગ્ય ઓનલાઇન સમુદાય બનાવવો અને તેની સાથે વ્યૂહાત્મક રીતે જોડાવવું. કેટલી સ્પષ્ટતા છે.
બરાબર. અને પેલો પ્રકારોવાળો મુદ્દો જે મને ખૂબ ગમ્યો. ક્રાઉડસોર્સિંગમાં સૌથી મોટી ભૂલ સમસ્યાના પ્રકાર અને ઉકેલની પદ્ધતિ વચ્ચે મેળ ન બેસાડવો તે છે. તમે સર્જનાત્મક સ્પર્ધાથી વૈજ્ઞાનિક સમસ્યા ન ઉકેલી શકો. સીધી વાત.
એકદમ. નૈતિકતા પરનો આ વિચાર પણ ખૂબ દમદાર છે. સંસ્થાની જવાબદારી ફક્ત નિયમો અને શરતોના દસ્તાવેજ પર પૂરી નથી થતી. જે સમુદાયના શ્રમ અને બુદ્ધિથી મૂલ્ય સર્જાય છે તેમની સાથે એક ન્યાય, આદરપૂર્ણ અને પરસ્પર ફાયદાકારક સંબંધ ખેળવવો એ પણ એટલી જ મોટી જવાબદારી છે.
હા, આ બહુ મહત્વનું છે. અને પ્રેરણા વિશેનું પેલું રૂપક યાદ છે?
હા.
સમુદાયની પ્રેરણા એ ક્રાઉડસોર્સિંગના એન્જિનનું બળતણ છે. જો તમે એ નહીં સમજો કે તમારા સમુદાયને શું ચલાવે છે, પૈસા, જુસ્સો, પ્રતિષ્ઠા કે આનંદ, તો તમારું એન્જિન બંધ પડી જશે. માનવ મનોવિજ્ઞાન સમજવું કેટલું જરૂરી છે.
સાચી વાત. અને છેલ્લે ગુણવત્તા વિશે. ક્રાઉડસોર્સિંગમાં ગુણવત્તા ભીડ પર નિયંત્રણ રાખવાથી નથી આવતી, પણ એવી સિસ્ટમ બનાવવાથી આવે છે જે ભીડને પોતાનું શ્રેષ્ઠ કામ કરવા માટે સક્ષમ બનાવે. એટલે કે પ્રોસેસ ડિઝાઇન પર ફોકસ.
બરાબર. સિસ્ટમ એવી બનાવો કે સારું કામ આપોઆપ થાય.
આ બધા વિચારો ખૂબ સારા છે, પણ વાસ્તવિક જીવનમાં તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? દાખલા તરીકે વ્યવસાયો માટે, બિન નફાકારક સંસ્થાઓ માટે, કે પછી આપણા જેવા સામાન્ય લોકો માટે?
વ્યવસાયો માટે તો સ્પષ્ટ ફાયદા છે. નવી પ્રોડક્ટ માટે આઈડિયા મેળવવા, કોઈ અટવાયેલી ટેકનિકલ સમસ્યાનો ઉકેલ શોધવા, પેલું બ્રોડકાસ્ટ સર્ચ.
હા.
માર્કેટિંગ કેમ્પેઇન માટે ક્રિએટિવ સૂચનો મેળવવા, પીયર વેટેડ ક્રિએટિવ પ્રોડક્શન, કે પછી મોટા ડેટાને પ્રોસેસ કરવો, DHIT. શક્યતાઓ ઘણી છે.
અને સરકારી કે સામાજિક સંસ્થાઓ માટે પણ શેરી આયોજનમાં નાગરિકોના મંતવ્યો લેવા, પર્યાવરણ સંબંધિત માહિતી એકઠી કરવા માટે સિટીઝન સાયન્સ પ્રોજેક્ટ ચલાવવા.
હા, નાગરિક વિજ્ઞાન.
કે પછી કોઈ નીતિ ઘડતા પહેલા લોકોનો પ્રતિભાવ જાણવા. આ બધું ક્રાઉડસોર્સિંગથી શક્ય બને છે.
વ્યક્તિગત સ્તરે પણ ફાયદા છે. જો તમારી પાસે કોઈ ચોક્કસ કૌશલ્ય હોય, જેમ કે ડિઝાઇનિંગ, લેખન, કોડિંગ, તો તમે આ પ્લેટફોર્મ્સ દ્વારા કામ મેળવી શકો છો, આવક ઊભી કરી શકો છો.
સાચી વાત છે.
વળી નવી વસ્તુઓ શીખવાની અને વાસ્તવિક સમસ્યાઓ પર કામ કરવાનો અનુભવ પણ મળે છે.
અને મને લાગે છે કે આ પુસ્તક આપણને વધુ જાગૃત નાગરિક અને ગ્રાહક પણ બનાવે છે. જ્યારે આપણે પેલી વેઝ જેવી એપ્લિકેશન વાપરીએ છીએ જે આપણને ટ્રાફિક ડેટા આપે છે.
હા, તે ખરેખર બીજા વપરાશકર્તાઓ દ્વારા જ જનરેટ થયેલો ડેટા છે. આપણે પોતે પણ જાણીએ અજાણીએ ક્રાઉડસોર્સિંગનો ભાગ બનીએ છીએ.
બરાબર.
આ સમજ આપણને ડિજિટલ દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
આ બધી ચર્ચા પછી મારા માટે સૌથી મોટો ટેક અવે એ છે કે ક્રાઉડની શક્તિનો ઉપયોગ કરવો એ જેટલું આકર્ષક લાગે છે તેટલું જ તે જટિલ અને આયોજન માંગી લેતું કામ છે. સફળતા માટે માત્ર ટેકનોલોજી પૂરતી નથી, પણ માનવીય સમજ અને વ્યૂહાત્મક અભિગમ અનિવાર્ય છે.
અને મારા માટે નૈતિક પાસાઓ અને સમુદાય સાથેના સંબંધનું મહત્વ સૌથી વધુ ઉભરી આવ્યું. સફળતા માત્ર પરિણામમાં નથી, પણ પ્રક્રિયા કેટલી ન્યાયી અને સન્માનજનક છે તેમાં પણ રહેલી છે. અને હા, બ્રાબાયમ દ્વારા અપાયેલું 4 પ્રકારોનું માળખું ખરેખર ખૂબ જ ઉપયોગી છે. તે આ જટિલ વિષયને સમજવામાં ઘણી સ્પષ્ટતા લાવે છે.
ખરેખર આ પુસ્તક આપણને વિચારતા કરી મૂકે છે કે ભવિષ્યમાં આપણે સામૂહિક બુદ્ધિનો ઉપયોગ કઈ રીતે વધુ સારી અને જવાબદાર રીતે કરી શકીએ. આપણે સૌએ વિચારવું રહ્યું કે આવનારા સમયમાં ક્રાઉડની શક્તિનો ઉપયોગ કઈ નવી, કદાચ અણધારી રીતે સમસ્યાઓ ઉકેલવા માટે થઈ શકે છે, અને તેના નૈતિક પાસાઓ માટે આપણે કેટલા તૈયાર છીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.